તારીખ 15/10/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 364 અને 365 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 184
આત્માનું હિત કરવા ઈચ્છનારા જીવો જો ક્રમને જાણે અને અવિધિય ઉપાય કરવા માગે જાણે અને અવિધિય ઉપાય કરવા ચાહે તો તેથી તેને આત્મલાભ થતો નથી. એ વિષયનું સ્પષ્ટીકરણ છે. આત્મા અચિંતી સામર્થ વાળો છે, તેમાં અનંત ગુણ સ્વભાવ છે, તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાથી પલટે અને સોના આવી શકતો નથી. ગુણની રુચિ થયા વિના ઉપયોગ પલટો મારે અનાદિથી પર તરફ બહિર્મુખ ભાવે વર્તતો ઉપયોગ અથવા સર્વ ગુણના પરિણામ આત્માના સર્વ પરિણામ જે પરાશ્રિતપણે વર્તી રહ્યા છે એ પલટો મારીને સોમાં આવે એનું મૂળ કારણ શું? ક્યારે એ પલટો મારે? એ જો ગુણની રુચિ થાય તો ગુણની રુચિ કહો, સ્વભાવની રુચિ કહો. પહેલો જે ટુકડો છે કે આત્મા અચિંતી સામર્થ વાળો છે એવો એને ઓળખવો જોઈએ. આત્મામાં જે સામર્થ ભર્યું છે, શક્તિઓનો સમૂહ છે, અનંત અનંત સામર્થ છે, વિચાર અને ચિંતનમાં જેનો સમાવેશ ન થઈ શકે, અનુમાનમાં જેનો સમાવેશ ન થઈ શકે એટલું સામર્થ્ય એમાં અગાધ સામર્થ્ય ભર્યું છે. અને એ સામર્થ્યમાં અનંત ગુણ સ્વભાવ છે. આમ તો ગુણ છે એ શાંત છે, ગુણ છે એ બધા આત્મગુણો છે, એમાં બધે શાંતિ વ્યાપેલી છે, ક્યાંય અશાંત પણ નથી. છતાં એ શાંત સ્વભાવનું સામર્થ્ય કેટલું કે અનંત સામર્થ્ય છે. શાંતિમાં આટલું સામર્થ્ય છે, શાંતપણામાં શાંત સ્વભાવમાં આટલું સામર્થ્ય છે. મેળું હલે પણ આત્માનો સ્વભાવ એમાંથી વિચલિતતા થાય એવું બનતું નથી. એના અડગ સામર્થ્યને સૂચવે છે. આવો અંદરમાં સ્વભાવ છે. આત્મ સ્વભાવ સદાય એકરૂપ રહેતું તત્વ, ક્યારે પણ પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી. નિગોદમાં અનંતકાળ જીવ જાય તો પણ એના સ્વભાવ સામર્થ્યમાં કિંચિત માત્ર ફેર પડતો નથી. અનંતકાળથી સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા અનંત ચતુષ્ટયથી પોતાના સ્વરૂપની પુષ્ટિરૂપ પરિણામે પરિણમે છે. તો સ્વરૂપ પુષ્ટ થયું, સ્વરૂપ તો એ જ્યાં અનંતકાળથી સિદ્ધોને છે તેવું જ વર્તમાન માનવી રોજના જીવોને. અને હવે પછીના સર્વકાળમાં સ્વભાવની સ્વરૂપની સામર્થ્યની સ્થિતિ તો એની એ જ છે, એમાં કોઈ ફેર પડતો નથી. એવા સ્વભાવની અંતરરૂચિ થયા વિના એમ કહે છે ઉપયોગ પરમાથી પલટીને સ્વમાં આવી શકતો નથી. આ એનું મૂળ કારણ છે. और विधिये करीने स्वरूप स्थिरता करवानो उपाय अनेक जीव करे छे। अन्य मत में ये समाधि ने ध्यान नो विषय तो छे कि आत्मा में समाधि लगाओ, ध्यान करो अने एना योग ने प्रयोग ने अनेक प्रकारे एनी क्रियाओ ध्यान नी पण अनेक प्रकारे पंचांग ने तप तपी ने पण करे छे। आत्मा में उपयोग स्थिर करवो छे एटली ज वात छे ने एम कहे छे, पण एनु मूल कारण जाण्या विना कोई रीते उपयोग पलटी सकतो नथी। एनी वैज्ञानिक परिस्थिति छे आम तो, आ એનું વિજ્ઞાન છે કે રુચિ પલટાયા વિના કોઈનો ઉપયોગ કર્યો હોય, ઉપયોગ પલટો મારે એવું બનતું નથી, અથવા અનાદિની રુચિ પર ઉપરની છે, એ રુચિ એમને એમ રહીને ઉપયોગ ફરી જાય એવું કદી કોઈને બનતું
નથી।
કેમ કે રુચિને અનુસર તો પુરુષાર્થ છે, રુચિ અનુયાયી વીર્ય, પુરુષાર્થ તો રુચિને અનુસરીને થવાનો છે
બરોબર,
સ્વરૂપમાં ઉપયોગ આવવાનો પુરુષાર્થ ઊંધી રુચિમાં કેવી રીતે થઈ શકે, પુરુષાર્થની દિશા ત્યાં બદલતી નથી। જ્યાં આત્માની ઓળખાણ થાય ત્યાં એની અનન્ય રુચિ ઉત્પન્ન થાય, ત્યાં એનો પુરુષાર્થ ચૈતન્ય વીરની સ્ફૂર્ણા ઉત્પન્ન થાય। એ ચૈતન્ય વીરની સ્ફૂર્ણા છે, જોર છે, સ્વભાવ પ્રત્યેનું જે જોર છે, મહિમાનું સ્વરૂપના મહિમાનું જે જોર છે, એ જોરના પાયામાં રુચિ રહી છે। રુચિ ન સમજાય પણ જોર તો સમજી શકાય એવો છે
બરોબર,
એ જોર થવાનું કારણ સ્વરૂપની રુચિ છે। પોતે આવો નિર્દોષ પરમાત્મા છે એમ જ્યાં પોતાને ભાસે ત્યાં એને ગુણની અનન્ય રુચિ ઉત્પન્ન થયા વિના રહે
નહીં।
એક તો નિર્દોષતાનો ચાહક છે, પરિપૂર્ણ નિર્દોષતાનો અભિલાષી છે, એને પરિપૂર્ણ નિર્દોષ પરમ તત્વ પોતામાં જ ભાસે, એને એ નિજ તત્વની સ્વતત્વની અંતર અનન્ય રુચિ અપૂર્વ રુચિ પ્રગટે છે। એ રુચિ ઉપયોગને પલટાવી નાખે, એ રુચિ ઉપડી તે ઉપયોગને પલટાવી નાખે છે। રુચિ થયા પછી રુચિથી વિરુદ્ધ એવા જે વિભાવ ભાવો છે એનો નિષેધ શરૂ થઈ જાય છે
બરોબર,
એ અરુચતા પરિણામ થઈ ગયા એના માટે। સ્વરૂપની રુચિ પાસે વિભાવ ભાવો, સર્વ વિભાવ ભાવો અરુચતા પરિણામ થયા, એટલે એમાં ઉપયોગ હવે અનાદિથી જતો હતો એ ઉપયોગ હવે ત્યાંથી ખસી જતો, પણ એની રુચિ શુભમાં પડી છે। દ્રવ્યલિંગ ધારે ચોથી લીટી છે, દ્રવ્યલિંગ ધારે પુણ્યની રુચિ વાળા દ્રવ્યલિંગ પણ ધારે, પુણ્યની રુચિ કહો, શુભની રુચિ કહો, ત્યાં શુભ તો છે એને ત્યાં અશુભ નથી, એને ત્યાં શુભ ભાવ થાય છે, એ રૂચે છે, જે શુભ ભાવ અંદરમાં કસાયની મંદતાનો પરિણામ થાય એને ગોઠે છે, રૂચે છે, ત્યાંથી એને ખસવું ગમતું નથી, એ અંતર સ્વરૂપને ઓળખતો નથી અને એમાં એનો ઉપયોગ આવવાનો સવાલ રહેતો નથી। જે અનાદિથી નથી થયું તે આ નથી થયું
બરોબર,
કે ગુણની રુચિ પ્રત્યે વિભાવની રુચિ રહી છે, અશુભની રુચિ ખસીને ક્ષણિક ટેમ્પરરી શુભની રુચિ થઈ છે, પાછો અશુભની રુચિમાં ચાલ્યો જાય
બરોબર,
કેમ કે એ તો એક જ જાત છે, જાત ફેર નથી થઈ, ઉદય આવે પુણ્યના ફળનો, એટલે એમાં સંયોગી દ્રષ્ટિ અખંડ રહી હોવાથી, સંયોગી દ્રષ્ટિ અખંડ રહી હોવાથી સંયોગમાં લપેટાઈ જાય છે, અનંત ગુણ સ્વભાવ છે તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાથી પલટીને સ્વમાં આવી શકતો નથી. ઈચ્છા કરે કે મારે ઉપયોગ સ્વમાં લાવવો છે,
પ્રયત્ન કર્યો ઉપયોગ સ્વમાં લાવવાનો,
અને સ્વમાં લાવવાનો હું પ્રયત્ન કરું છું. રુચિ ક્યાં પડી છે એ ખબર નથી, અને ઉપયોગને સ્વમાં લાવવાનો હું પ્રયત્ન કરું છું. કે છે કે અવિધિ એ પ્રયત્ન ચાલે છે, એ માર્ગની વિધિ નથી. માર્ગ એટલે ઉપાયની એ વિધિ નથી. ખરેખર જે અંતર્મુખ થવાનો ઉપાય છે એમાં તો પહેલા રુચિ પલટો મારે છે,
બરોબર.
એ ઉપાય ખબર નથી. અવિધિ એ કલ્પનાએ ચડીને ઉપાય કરે છે, કલ્પિત માર્ગને સેવે છે, વાસ્તવિકતાથી દૂર જાય છે, ગ્રહિત મિથ્યાત્મા જાડું સ્થૂળ એનું જ્ઞાન ને સ્થૂળ સમજણ પણ એની સ્થૂળ થતી જાય છે. સ્થૂળ સમજણથી જે ઉપડ્યો છે, જો અંદરમાં પ્રયોજનનો સૂક્ષ્મ દ્રષ્ટિકોણ હોય તો એ જીવને તરત ખ્યાલ આવે કે આ રુચિ બીજે છે, ઉપયોગ ક્યાંથી કરશે. સમજાવવું પડે એ પહેલા એને અંદરમાંથી અલારામ માગે, જાગે, અલારામ માગે ત્યારે જાગે છે ને, કે આ રુચિ આ બાજુ છે ને ઉપયોગ કરશે ક્યાંથી. ઉપયોગ ફેરવવાની મહેનત ખોટી છે,
બરોબર.
રુચિ શુભ અને અશુભ પરિણામ થતા એનો જે અનુભવ થાય છે, ખરેખર તો એનું જ્ઞાન થાય છે, પણ એકતા બુદ્ધિ એ એવો ભાસ થાય છે, આભાસ અનુભવ થાય છે, ત્યારે એને એ ગમે છે, એનો સ્વાદ આવે છે. શુભ અશુભની કષાયની પરિણતિનો, પૂદગળ કર્મના વિપાકનો, કર્મ પ્રકૃતિનો આસ્વાદ આવે છે જીવને. એને ગમે છે, એ ગમે છે એટલે ઉપયોગ ત્યાંથી કરવાની પરિસ્થિતિ રહેતી નથી. પાપ ભાવોની રૂચિમાં પીડ્યા છે તેની તો શું વાત કરવી, એમ કહે છે. જેને વિષય કષાયના પરિણામ રૂચે છે એની તો વાત શું કરવી. જેને ભોગ ઉપભોગમાં મજા છે, સુખ છે, આનંદ છે, અને એમાં જે વધારે ને વધારે વેગથી એની પાછળ ધસે છે, જગત આખાની તો આ પરિસ્થિતિ છે. ગમે એટલી સંપત્તિ હોય તો એને વધારવી અને એનાથી બહારમાં ભોગ ભોગના સાધન મેળવવા, એને ભોગવવા, એનો આનંદ લેવો, એનું સુખ માણવું, એ જેને ગૂંથે છે ને રૂચે છે એની તો અહીંયા અમારી ચર્ચા કરવી નકામી છે કે એને કાંઈ લાભ થશે અને એનો ઉપયોગ આત્મામાં આવશે એ વાત છે. ભલે અમને રુચિ રહી અશુભની, પણ શાસ્ત્રનું જ્ઞાન તો છે કે નહીં. એ શાસ્ત્રનું જ્ઞાન શુષ્ક જ્ઞાન છે. આત્માની રુચિ વિનાનું શાસ્ત્ર જ્ઞાન છે એ બધું શુષ્ક જ્ઞાન છે. એ જ્ઞાન તને નુકસાન કરશે. આ તો કાચો પારો છે, પચાવવો અઘરો છે. એમને અવિધિ એ સેવન કરવાથી જેમ કાચો પારો કોઈ ખાય ને શરીર એ ફૂટી નીકળે એમ કહે છે ને, એને રોગ થઈ જાય. એમ અવિધિ એ જો આને હાંસલ કરવા જાય મોટી ગડબડ થાય, નાની થાય નહીં પણ મોટી ગડબડ થાય. હાજી બીજું રૂચે છે આત્મા સિવાયના દ્રવ્ય ભાવ ઉદયમાન જે પરિણામ છે, ધારાવાહી ઉદય ચાલે છે જીવને, સંસારી જીવને ધારાવાહી ઉદય ચાલે છે. શુભાશુભ પરિણામ ઠીક પણ ઈષ્ટ ઘણું લાગે છે એ એને અનાત્માની રુચિ છે. જે પરિણામ નુકસાનનું કારણ છે એ રૂચે છે, એના જેવું બીજું મોટું અજ્ઞાન કયું? જે નુકસાન કરનાર છે એને એની સાથે મૈત્રી કરે છે, એની રૂચિ કરે છે, એને છોડવા માંગતો નથી. એનો અર્થ એમ છે, રૂચિ કરે છે એટલે એને છોડવા ચાહતો નથી. એ આત્માની અરુચિને પ્રસિદ્ધ કરે છે. પાપ ભાવોની રૂચિમાં પડ્યા છે તેની તો શું વાત, પણ પુણ્યની રૂચિ વાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારે, ત્યાં ઓલાનો તો પત્તો જ નહીં ખાય એમ કહે છે. જેને ભોગ ઉપભોગ રૂચે છે એનો તો પત્તો જ નહીં લાગે, પણ પુણ્યની રૂચિ વાળા શુભ ભાવ થાય, વિશેષપણે એ કરવા માગે, એમાં આગળ વધવા માગે, વધુ ને વધુ કરવા ચાહે, એમ બહારમાં ત્યાગ કરે એ પરિણામને પણ વધારવા ચાહે, બહારમાં તપ કરે એને એ પરિણામને પણ વધારવા ચાહે. આમાં સિદ્ધાંત શું છે કે જે ભાવથી મુક્ત થવું છે, જે ભાવથી છૂટવું છે, એની પકડ તને શું લાભ કરશે, એની મદદ તને શું કામ લાગશે, એની મદદથી તું આત્મકાર્ય કરવા માંગે છો, એ નહીં થઈ શકે.
એનાથી મુક્ત થવું,
જેનાથી છૂટા પડવું છે એની મદદ મેળવવી, બે વાત વિરુદ્ધ છે, બે ને મેળ ખાતો શુભાશુભ પરિણામની કિંમત ઉડી જવી જોઈએ. મોક્ષ માર્ગ ને વિશે અશુભ ની કિંમત તો ખેર છે જ નહીં, પણ શુભ ની કિંમત પણ એક વખત એના અભિપ્રાય માંથી ખલાસ થયા વિના એને શુદ્ધતાનો માર્ગ છે એની દિશા સુધી એવું નથી. માર્ગનું અલ્પ પણ અંશે પણ ભાન થવું એ આ અભિપ્રાયને પકડીને, ઊંધા અભિપ્રાયને પકડીને થઈ શકે નહીં. એની કિંમત તો એને છૂટી જવી જોઈએ. શુભ અને શુભના ફળ દેવલોક પર્યંત ના હો, અનંત વાર થઈ ગયા એની કોઈ કિંમત નથી. હવે જે કઈ કરવું છે એ અપૂર્વ કરવું છે, એ સ્થિતિ એને આવવું જોઈએ. પુણ્યની રૂચિ વાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારે, તો પણ શુભની રૂચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફ પલટીને સ્વમાં આવી શકતો. કોઈ એમ કરે પણ આટલું આટલું કરે એની તમને કાંઈ કિંમત નહીં, પણ હવે ઘણા હિમાલય ચડે છે એની શું કિંમત છે, જાય છે ને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવા, આટલું બધો સાહસ કરે એની કાંઈ કિંમત નહીં. એક ભાઈ હમણાં દોડે છે અમદાવાદ થી દિલ્હી, દુનિયાભરમાં દોડી આવ્યા, હજી દોડ્યા જ કરે છે, એની પ્રેક્ટિસ હજી છે. ઉંમર છે 75-80 વર્ષની, 76 વર્ષ આસપાસની દોડવાનો એનો ક્રમ છે. હમણાં દિલ્હીથી અમદાવાદ થી દિલ્હી દોડ્યા, કેટલી કિંમત એની કોણ, બહુ દોડી શકે છે. આ તો એક શું છે, કેટલાક પરિશ્રમો એવા છે, દ્રષ્ટાંત એવો છે, કેટલાક પરિશ્રમ એવા છે કે જેનું કોઈ રચનાત્મક મૂલ્ય નથી. એનાથી શું એને જગતને શું ફાયદો છે? એક માણસ બહુ દોડી શકે છે કે જગતને શું ફાયદો છે, એને શું ફાયદો છે? એ અનેક પ્રકારના એવા વ્યર્થ પરિશ્રમ છે એ જગતમાં કરે છે, એમ કોઈ તપત્યાગનો પણ વ્યર્થ પરિશ્રમ કરે, માને પાછા એને મોક્ષનો માર્ગ કે આમ કરતા ધર્મ થાય છે અને આત્માની મુક્તિ થાય છે. કર્મ ખરે છે તપથી તો કર્મ ખરે કે નહીં,
બંધન છે
કે આ એક રાગ છે, બંધન નું કારણ છે, ખરવાનું કારણ નથી કર્મ ને, પણ બંધન નું કારણ
છે. બધો મોટો પાપ.
અને અંતરંગમાં સ્વરૂપમાં એકાગ્ર થવું એને જે તપ કહે છે, એક નિર્જરાનું કારણ છે.
બરોબર.
સૂત્ર છે ઉમા સ્વામી મહારાજ, નિર્જરા છે, પણ એ અંતરંગ તપ નો વિષય છે. કારણ કે એમને મહાવ્રતાદિના પરિણામને, વ્રતાદિના પરિણામને બંધના કારણ તરીકે ગણાવ્યા છે એ જ ગ્રંથમાં. દ્રવલિંગ ધારણ કરે એટલે જીન દીક્ષા અંગીકાર કરે તો પણ શુભની રૂચિ છે ત્યાં સુધી અંદરમાં એ પરિણામ શુભ થાય છે. દ્રવલિંગીને તો એટલા શુભ મન કસાયની મનતા થાય કે આજે એવી મંદતા જોવા મળે નહીં, એનો સંસ્ત્રાંશ જોવા મળે નહીં. મનતાને હજાર ગણી મોટી કરો એટલો ભાગ અત્યારે મન કસાય મન છે એનો જોવા મળતો નથી. કોણ શું કે દોડે 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 અમદાવાદ થી દિલ્હી શું ગણવું પડે એનું, એમ કે એથી કોઈ સમાજને લાભ છે? સમાજને શું લાભ થાય? હા, ઈ માને કે મને લાભ થયો. એનું સ્વાગત થાય, એને માન મળે, એટલા હાથું તો કરે એમ. અહિયાં પણ સમાજની અંદર ગણતરી તો થાય કે આટલો ત્યાગ, આટલું તપ, ફલાણું ફલાણું ધર્મી મોટા સંત મહંત કે છે કે એ તને કાંઈ કામમાં આવશે
નહીં.
અંદરની સુખ અને શાંતિ પ્રગટવા માટે કોઈના આપેલા માનપાન કામમાં આવતા
નથી.
કોઈ માનપાન આપે એથી અંદરમાં સુખ શાંતિ પ્રગટે છે, એમાં તો દુઃખ થાય છે. ભલે કલ્પે એમાં સુખ પણ થાય છે, એને દુઃખ ત્યારે પણ અનંતા દુઃખમાં છે એવી પરિસ્થિતિ આકુરતાની છે. જેમ ગુરુદેવ કોઈ માન વૃત્તિને કૂતરાની વૃત્તિ કહેતા હતા. કૂતરો ઘરે ઘરે બચકા માટે જાય, પછી કોઈ ઘડહડ કરીને કાઢે તો બીજા ઘરે જાય, જઈને ઉભો રહીએ પછી કોઈ બટકો રોટલો નાખે તો એમ. આ જીવ માન મેળવવા માટે જુદા જુદા સ્થાનમાં ભટકે છે. આશા ધરે, આનંદગંજીનું પદ કુકર આશાધારી, કૂતરાની જેમ આશા ધારણ કરે છે. શું છે આખું પદ છે યાદ કરે? લોકોના ઘરે ઘરે ફટકે, અહીંથી માન મળે તો સારું, અહીંથી માન મળે તો સારું, અહીંથી માન મળે તો
સારું
સારું. કહે છે કે એવી પરની અપેક્ષામાં આકુળતા વૃત્તિ ને દુઃખ સિવાય બીજું કઈ અનુભવમાં આવી શકે
નહીં.
જ્યાં સુધી શુભની રૂચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકતો નથી. ત્યાં સુધી જીવને ઉપયોગને ફરવાની જે કુદરતી પરિસ્થિતિ છે, સહજ ઉપયોગ અંદર અંતર્મુખ થાય એવું બનતું નથી. આત્માના સ્વરૂપની ઓળખાણના કાળમાં એનું એક આકર્ષણ ઊભું થાય છે, રૂચિ થાય છે એની, એટલે અત્યંત આકર્ષણ ઊભું થાય છે કે આવો માન પદાર્થ તે હું, આવો માન પદાર્થ તે હું એમ એની અંદરમાં મહિમાને આકર્ષણ ઊભું થાય. એના ઉપયોગને ખેંચે છે, બહાર જતા ઉપયોગને રોકે છે. એવું અંદરમાં પરમાત્મા બિરાજે છે, એ મોટું આકર્ષણનું સ્થાન છે, એને લઈને ઉપયોગ અંદરમાં આવે છે.
બરોબર.
માટે પહેલા પરની રુચિ પલટાવવાથી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકે છે. એટલે પહેલા રુચિ ફરે પછી ઉપયોગ ફરે એમ કહેવું છે. રુચિ ફર્યા વિના કદી કોઈનો ઉપયોગ ફરે એવું બધું નથી. ભલે ને જ્ઞાન ધ્યાનની ગમે એટલી મહેનત કરે, ઉપયોગ સ્વમાં લાવવા માટે શું સાધન છે કે જ્ઞાન ધ્યાન કરવું એમ માણસ વિચારે. તો શાસ્ત્રનું જ્ઞાન ને એકાંતમાં બેસીને ધ્યાન, પણ અંદરમાં રુચિ આ બાજુની ઉલટી છે એનો ખ્યાલ ન હોય, અથવા ઉદયના પરિણામમાં એને એ પરિણામ ને પરિણામનો વિષય રૂચે છે એમાં જાગૃતિ જ ન હોય, એને ખચકાટ આવવો જોઈએ અંદરમાં. જેમ કોઈ માણસને આંચકો આવે એમ આંચકો લાગવો જોઈએ, એના પરિણામના રસ ઉપર ઘા પડવો જોઈએ. પરિણામમાં રસ ઉત્પન્ન થાય એના ઉપર ઘા પડ્યા વિના, જાગૃતિ આવ્યા વિના ક્યારે પણ એ રુચિ ફરતી નથી, રુચિનો નાશ થતો નથી. રુચિ એમને એમ રહે ને જ્ઞાન ધ્યાન કરે તો એ જ્ઞાન ધ્યાન કઈ કામમાં આવતા નથી. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. બેનસેના વચનામૃતમાં આટલું વચન છે, માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. આવી યથાર્થ વિધિ છે કે પહેલા રુચિ પલટે પછી ઉપયોગ પલટે. કેમ આત્માનું જ્ઞાન થાય, કેમ ઉપયોગ ફરે ને બધું અમે ઘણું જાણ્યું, અધ્યાત્મનો વિષય જાણ્યો, આગમનો વિષય જાણ્યો, બધું બરાબર છે એમ લાગ્યું. પણ એ બધું બરાબર છે એમ તને બુદ્ધિ ગોચર થયું. હવે એ તો તપાસ કર કે હવે રુચિ ક્યાં છે. જગત આખાનું જાણપણું કરવું છે, એ જાણપણું બંધનનું કારણ છે. પહેલામાં પહેલા સર્વ વિકલ્પને છોડી દઈને, સર્વ બીજા પ્રયત્નને છોડી દઈને એ સ્વરૂપને ઓળખાણ કરવો જોઈએ.
વાહ વાહ,
કે જે ઓળખવા છે એને આત્માની અનન્ય રુચિ પ્રત્યે, અને તો એનો ઉપયોગ પલટો મારે. નહીં તો બીજી કોઈ રીતે આમાં કોઈ સાધન કામમાં આવતો નથી. ઓછા વિના કેમ રુચિ થાય? ગુણ ભંડાર છે, ગુણની રુચિ પ્રત્યે ઓછા વગર ગુણની રુચિ ક્યાંથી પ્રત્યે? ઘરમાં હીરો છે એની ખબર ન હોય તો કાચનો કટકો માનીને રખડાવે
બરોબર,
હાથમાં કેવી રીતે? આવડો મોટો હીરો હોય, કોઈનો જીવડો કાચો હોય, ઓળખાણ ન હોય તો પથ્થરો માનીને ઠેબુ મારે. કોઈ જાણકાર હોય તો એમ કે, પણ આની કોર ખરે તો લાખો નો ફેર પડે કિંમતમાં,
લાખો
આના કોર માંથી કણી પડે એના લાખો આવે એવું છે. એમાંથી બીજા હીરા થાય પરમાત્માને 84 લાખ બંદી ખાનામાં જેલમાં નાખે છે. ઘડી કામાને ઘડી કામાં ઘડી કામાને ઘડી આ પરિસ્થિતિ. વિષયમાં પ્રકાશ પાડનારો વિષય છે. પેલા રુચિની બાજુ તો ધ્યાન દે, આમ કરવા છો ને આમ કરવા મીઠો, પણ રુચિ ક્યાં પડી છે એની તો ખબર નથી. ઓળખાણ કરવી એક જ વાત છે.
બરોબર,
આત્મા અસ્થિથી આત્માની ઓળખાણનો પ્રયત્ન છે. નાસ્તિકથી જેટલા કોઈ ઉદય ભાવના પરિણામ છે એમાં હું સ્વરૂપને ઓળખવાની જ્ઞાન લક્ષણ દ્વારા અંદરમાં મહેનત કરવી કે જેથી કરીને એને સ્વરૂપ ઓળખાય
બરોબર,
તો એની રુચિ ફાટે. એટલી રૂચિ એને થાય કે એક જગતમાં એક જ વિષય એને થઈ જાય છે. એના માટે રૂચિનો બીજો કોઈ વિષય રહેતો નથી. એનો ઉપયોગ પરમાં ન આવે એ પ્રશ્ન નથી, પરમાંથી ન થશે એ પ્રશ્ન નથી. એનો સ્વની રૂચિ થાય અને ઉપયોગ સ્વમાં ન આવે એ પ્રશ્ન નથી. આ
પ્રશ્ન
રૂચિમાં ટકાવારી બીજી પડતી નથી, ભાગ પડતા નથી. મારે આટલી રૂચિ આમાં છે ને હવે આટલી રૂચિ આમાં છે, પહેલા 50% હતી હવે 40% થઈ ગઈ છે. પૂરેપૂરી રૂચિ આ કાં પરમાં છે, શુભાશુભમાં છે, કાં પૂરી રૂચિ આત્મામાં. આમ છે જ્યાં સુધી આત્માની ઓળખાણ નથી ત્યાં સુધી પરની રૂચિમાં ફેર પડતો. જ્યાં આત્માની ઓળખાણ થાય છે ત્યાં રૂચિ આખે આખી બદલી જાય છે. પછી ઉપયોગ ક્રમે કરીને બદલાય આવી ના રહેતો. મસ્તીના વિષયનું આ જ્ઞાન છે પોતે. જ્ઞાન લક્ષણ થી આત્માની ઓળખ્યા વિના જ આ જીવે જેટલી કાંઈ પ્રવૃત્તિ કરી છે એ બધી સુખી થવા માટેની વ્યર્થ ને મિથ્યા પ્રવૃત્તિ. 39 આ જગત માં આત્મા નું અસાધારણ લક્ષણ નહીં જાણવા ને લીધે આ કારણ છે. અત્યંત વિમૂઢ થયા થતા આત્માને નહીં જાણતા એવા ઘણા જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, પરને આત્મા કહે છે. શુભાશુભની રૂચિ છે એ જ એનો આત્મા થઈ ગયો. જ્યાં જેની રૂચિ છે એ એનો આત્મા છે ખરેખર, બરોબર. એ એને આત્મા પણ સ્વીકારે છે અને આખું જે પરમાત્મ તત્વ પોતે સ્વરૂપે છે એનો એમાં અનાદર છે. અરોચક ભાવ પરમાત્માની પૂજા કરું છું, ભગવાન ની પૂજા કરવા જાઉં છું મંદિર માં, મને કઈ દ્વેષ હોય ભગવાન ઉપર કે મૂળ માં તારા ભગવાન ઉપર તને દ્વેષ છે, પછી તું બીજા ભગવાન ને માને છો એ વાત રહેતી નથી. તારી પૂજા પૂજા નથી પણ મોહ ભજન છે. પૂજા ને મોહ ભજન કર્યું છે, મોહ થી ભજે છે ભગવાન. એ જ્ઞાન થી ને રૂચિ થી ભજતો નથી. બુદ્ધ છું એમાં જ્ઞાન છું એમાં આવ્યું ને, બુદ્ધ છું એમાં જ્ઞાન છું, એકનું જ્ઞાન છું, એકલો જ્ઞાનમય છું તે શુદ્ધ છું, કેવળ જ્ઞાનમય છું તે શુદ્ધ છું. જ્ઞાન છે અસાધારણ પ્રસંગ છે. બીજા બધા જેટલા કોઈ વિશેષણોની જેટલી કોઈ આત્માની વિશેષતાઓ છે તેનાથી અસાધારણ પણ નથી, ઓળખવા માટે તેનાથી અસાધારણ પણ નથી. એ જ્ઞાન જ અસાધારણ લક્ષણ છે કે જેના દ્વારા આખો આત્મા, અખંડ આત્મા, પરિપૂર્ણ આત્મા, પરમ તત્વ ઓળખવામાં આવે છે. જિજ્ઞાસુ જીવને ભૂમિકા અનુસાર શુભાશુ તો આવશે. શું કે છે? રાગ રાગ છૂટે ને રાગને છોડવો છે એ વાત સમજાણી છે. એમાં પણ અવિધિએ કૃત્રિમપણે કોઈ રાગને છોડવા માગે છે એવી વ્યર્થાકુલતાથી રાગ છૂટતો નથી એ વિશે ચર્ચા છે. જિજ્ઞાસુ જીવને ભૂમિકા અનુસાર શુભાશુભ પરિણામ તો આવશે જ. એ જ્યાં સુધી એને શુદ્ધતા પ્રગતી નથી, મુમુક્ષુની ભૂમિકામાં છે, જે ભૂમિકામાં છે પૂર્વકર્મના ઉદય અનુસાર જોડાણ થશે અને શુભાશુભ રાગ એને આવ્યા વિના રહેશે નહીં, થશે જ. રાગને છોડું છોડું એમ રાગ ઉપર દ્રષ્ટિ રાખવાથી રાગ છૂટશે નાસ્તિનો વિષય છે. સ્વરૂપમાં જેનો ત્રણે કાળે અભાવ છે એવો જે રાગ એ નાસ્તિનો વિષય કહેવાય છે, એનો અભાવ કરવાનો છે. પણ એને છોડું એને છોડું એને છોડું એને છોડું રાગને છોડું રાગને છોડું એમ રાગ નહીં છૂટે. રાગ નહીં છૂટે કેમ રાગ નહીં છૂટે કે એમાં દ્રષ્ટિ રાગ ઉપરથી છૂટી ખૂબી છે કે દ્રષ્ટિ આત્મા ઉપર જવી જોઈએ તો રાગ ઉત્પન્ન થાય અને રાગ છૂટ્યો એમ કહેવામાં આવે છે. પણ રાગ થાય છે અને થોડું થાય છે અને આ રાગ છોડું રાગ છોડું રાગ છોડું રાગ છોડું એ પણ રાગને છોડવાનો રાગ છે. રાગ વિનાનું તત્વ છૂટે છે એમાં અવગાહન કરવું જોઈએ. અવગાહ શબ્દ કાલે લીધો હતો ને, એમાં અવગાહન કરવું જોઈએ, માણસ એમાં બેસવું જોઈએ. એમાં અવગાહન કર્યા વિના રાગને છોડું રાગને છોડું રાગને છોડું એમ રાગ ઉપરની દ્રષ્ટિ રહ્યા કરે ભલે છોડવાના માને. પહેલા રાગને કરું 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 એમ ચાલતું હતું, આવા રાગને કરું આવા શુભ રાગને કરું, એના બદલે હવે એમ સમજો કે રાગને છોડવા જેવો છે, સર્વ પ્રકારના રાગને સમસ્ત રાગને છોડવા જેવો છે. તો એ રાગને છોડું રાગને છોડું રાગને છોડું એ પણ રાગની દ્રષ્ટિ થઈ ગઈ, અથવા એ રાગની દ્રષ્ટિ અનાદિની હતી તે રહી, પહેલા કરવાનું બાનું હતું એ દ્રષ્ટિમાં હવે છોડવાનું બાનું છે, પણ છે રાજની ને રાજની દ્રષ્ટિ એમ છે. હા, ઘૂંટણ ચાલે જેની દ્રષ્ટિ હોય એનું ઘૂંટણ ચાલે. જો થોડું 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 રાજને થોડું એમ ઘૂંટણ ચાલે છે એ રાજની દ્રષ્ટિને પ્રસિદ્ધ કરે છે. દ્રષ્ટિ જરા સૂક્ષ્મ છે, એ સીધી ન પકડાય, પણ એના ઉપલક્ષણથી પકડાય છે કે જેનું ઘૂંટણ ચાલે છે એની દ્રષ્ટિ છે એમ કે ઘૂંટણ ચાલવું જોઈએ. રાગને કરવાનું જેમ ઘૂંટણ હતું એમ છોડવાનું ઘૂંટણ એ પણ રાગની દ્રષ્ટિને પ્રતીક કરે છે. અસ્થિથી હું જ્ઞાનમય છું એમ અંદર જ્ઞાન તત્વ ઘૂંટાવવું જોઈએ, જ્ઞાનની રૂચિમાં જ્ઞાન તત્વ ઘૂંટાવવું જોઈએ એની અસ્થિ છે.
બરોબર,
એ એનો સાચો ઉપાય છે, એ ક્રમ સાચો છે ઉપાય. રાગને છોડું રાગને છોડું, રાગને કરવું એ તો એનો ઉપાય છે જ નહીં, શુભાશુભ રાગને કરવું એ તો ઉપાય છે નહીં, પણ એ રાગને છોડવું એ પણ એનો ઉપાય છે. આવો વિષય છે. આ તો હજી કરવામાંથી આત્મા કાઢવો છે. કેટલા વિષયને ગુરુદેવે ચોખ્ખો કર્યો. જગતના જીવો તો કોઈ ને કોઈ પ્રકારના ધર્મના ક્ષેત્રમાં આવીને શુભરાગ કરીને ધર્મ કરવા માંગે છે. આ તો એમ કહે છે કે એને કરીને ધર્મ કરવો તો એક બાજુ રહી ગયો તારો, પણ એને છોડો એ પરિણામમાં પણ ધર્મ નહીં થાય. હાલ ઠીક
બરોબર
અહીં સુધીની વાત છે. ભાવ અધ્યાત્મના વિષયને એકદમ ચોખ્ખો કર્યો, ચારે પડખેથી ચોખ્ખો કર્યો. ઘણી હજારો વાતો આવી કરી રાગ ઉપર દ્રષ્ટિ રાખવાથી થોડું કરીને પણ છૂટવા છોડવા માંગશે તો એને છૂટશે. આ એને રસ્તો બતાવે છે ચોખ્ખો, એમ પણ નહીં છૂટે. કરવાથી તો નહીં છૂટે પણ છોડવાના વિકલ્પ થી એ નહીં છૂટે. વ્યાપ વ્યાપક ભાવે અંદર માં પ્રયત્ન થવું. વ્યાપ અવગાહ શબ્દ છે ને, વ્યાપવાનો પ્રકાર. હું મારા સ્વરૂપમાં વ્યાપ વ્યાપક ભાવે છું એ પ્રકારથી એને ઉપાડ કરવો, એ રીતે એને પોતામાં પોતાના વ્યાપકતાનું જોર આવવું જોઈએ. તો એને બીજા બધા આડા અવળા વિકલ્પ થાય છે, નકામા વ્યર્થ વિકલ્પ થાય છે, એ કોઈ વિકલ્પ ઉભા રહે. ઉત્પત્તિ થાય ને રાગની ઉત્પત્તિનું કારણ અધિકાય આપે છે, મહિમા એનો છે. મફતનો રાગ થતો એની કિંમત છે વિચારવી જોઈએ. એને રસ તોડવા માટે આની કિંમત મેં ક્યાં આપી, શું કરવા આપી, કેવી રીતે આપી, આમાં ભૂલ શું છે કિંમત આપવામાં, એની વિચારણામાં જાય તો વિચાર વળીએ કરીને એનો રાગનો રસ મંદ પડે. અને રાગ નો રસ મંદ પડે તો અસ્થિ અંદર માં સૂજે, અસ્થિ ભાસે. જ્ઞાનમય અસ્તિત્વ છે મારું, એને ભાસે. રાગ ની સત્તા ને જેટલી જુએ છે, રાગ ની દ્રષ્ટિમાં એ દ્રષ્ટિ સત્તા ને ગ્રહે છે. એટલે રાગની સત્તાને પણ જોવે છે. પેલા રાગને સત્તાને જોઈને કરવા ચાહતો હતો, હવે રાગની સત્તાને જોઈને છોડવાની વાત કરે છે. પણ શું એટલી રાગની સત્તાને જ ભાળે છે એનો અર્થ શું? તારી જ્ઞાન સત્તા છે, જ્ઞાન અસ્તિત્વ છે, એને તો એના અંદર વેદન છે. જ્ઞાનની સત્તામાં જ્ઞાન વેદન છે, એ વેદન છે અસ્તિત્વને ગ્રહણ કર્યા વિના, પછી પકડ્યા વિના સત્તાને. એકલા રાજની સત્તાને જોયા કરવાનો અર્થ એ છે કે ત્યાંથી દ્રષ્ટિ ફરતી નથી, એનો અર્થ થાય. ભૂતાવળ જીવન છે રાજનો, ક્યાંક બીજો હોય આ જાય છે ને, ક્યાંક માણસ રાતે બહાર નીકળે સંસારમાં જાય ને કંઈક ભ્રમ થઈ ગયો હોય, તો ભૂત જોયું તો ઘરે આવીને એમ કે મને એ દેખાય છે. પણ હવે ત્યાં જોયું તું કે અહીંયા જોયું તું કે નહીં, ક્યાંય જોયું તું હવે અહીંયા દેખાય છે. એમ રાગ ને એનું ભૂત છે એને છોડવાની દ્રષ્ટિએ હું એને એને દેખા કરે છે. આ રાગ ને છોડવું, આ રાગ ને છોડવું, આ રાગ ને છોડવું. જ્ઞાન સત્તા પ્રગટ છે, યોગી છે. ચેતના સ્વભાવ દ્વારા જે પ્રગટપણે પ્રત્યક્ષપણે સ્વસંવેદનના બળથી અનુભવ ગોચર થઈ રહ્યો છે, બળ છે એનો જે છે, એને ચેતના લક્ષણથી એના અસ્તિત્વને ન પકડે તો એકલા રાજ ને કરવા છોડવાનો વિકલ્પ છે, એમાંથી દ્રષ્ટિ ફરતી નથી. શરીર માં વ્યાપ કેમ એને લાગે છે, ભેદ ના થાય ત્યારે તેઓ ખરેખર તો એ શરીર ની જે વેદના ની પર્યાયો છે રજકણો ની, એમાં આત્મા નું 100 એ 100% અસ્તિત્વ જ નથી, મુદ્દલ અસ્તિત્વ નથી, બિલકુલ અસ્તિત્વ નથી. એ રજકણ ના પર્યાયો ક્યાં કરે છે, પરિણીમાં કરે છે, વેદની ના ઉદયમાં. પણ અંદર માં જાણે વ્યાપક પણ શરીર માં વ્યાપી જે હોય વેદના, એ આત્મા માં વ્યાપી જે હોય એમ એને લાગે છે. ખરેખર તો જ્ઞાન માં જ્ઞાન વ્યાપ્યું છે, નવું વ્યાપનું ક્યાં છે એ તો એનું ભાન કરવું છે. જે છે એનું એને ભાન કરવું છે કે મારી જ્ઞાતિ ક્યાં, મારું વ્યાપનું મારા જ્ઞાન તત્વ માં છે, મારા આત્મ તત્વ માં છે, મારા ચેતન તત્વ માં છે, એમ પોતાના અસ્તિત્વ માં પોતે વ્યાપેલો છે એનું અવલોકન કરે ત્યારે એને વ્યાપ્યો એમ કહેવામાં આવે છે. નવું કરવું ક્યાં, દ્રષ્ટિ જ્યાં ફરે છે ત્યાં એને ખ્યાલ આવે છે, ત્યારે એને રાગની દ્રષ્ટિ ખૂટી જાય. રાગની સત્તા એ ભિન્ન જાણતો થાય છે, ભિન્ન સત્તા એ રાગને જાણે છે ત્યારે એનું એને ચૈતન્ય બળ પણ એને પ્રત્યક્ષ આવો છો એમ ઉપાડે જોર થી આવો. સંસાર માં બહુ સારો સમય છે, સંસાર નું મને બહુ જ્ઞાન છુપાને છે. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો માન પદાર્થ. આપણે આના ઉપર 3-4 કલાક ચાલ્યું છે. જેમ પર પદાર્થની મહિમા આવે છે એમ સ્વપદાર્થ ને ઓળખીને અંદર માં પોતાની માનતાની મહિમા આવી અનંત અનંત દિવ્ય ગુણો નું નિદાન છે આત્મા, એની મહાનતા ને ઉપાડ આવવો જોઈએ. પ્રત્યક્ષ આવો છો એમ એનો ઉપાડ આવવો જોઈએ, વિકલ્પ માં નહીં પણ પ્રયોગમાં આવવો જોઈએ એમ કે છે. વિકલ્પ જુદી વાત છે ને પ્રયોગ એમ નિરાલંબન પણે કોઈ રાગના પૂર્વ પર્યાયના શરીરના સંયોગના અનુકૂળતાઓના કોઈના આધાર વિના નિરાલંબન પણે એકલો જ્ઞાનમાં સ્વરૂપને લઈને એના જ અવલંબન પણે આત્મા સિવાય અન્યના અવલંબન વિના અને એક આત્માના અવલંબન પૂર્વક વિચાર ચાલે છે, વિચાર માં પણ એની ધૂન ચાલતા ચાલતા ચૈતન્ય નો સ્વરૂપ નો એવો રસ આવે કે બાર માં આવું ગુઠે નહીં. આ દિશા ત્યારે એને એનું ફળ જે છે એનું ઊભું થાય, બરોબર. એનો આ તો પ્રોસેસ અહીંયા તો એક થોડી સૂચના છે. 365 છે એમાં કોઈ ખોટી રીતે પ્રયત્ન કરે છે એની સૂચના આપી છે. કે રાગને થોડું થોડું એમ રાગ પર દ્રષ્ટિ રાગ પર રાખવાથી રાગ છૂટશે નહીં, માટે એકદમ ખોટી ઉતાવળ કરવી નહીં. ઉતાવળ કરતા રાગ છૂટશે નહીં, વૃત્તિ મૂંઝવણ વધી. બહુ રાગને છોડવાની મહેનત કરી છે, ઘણી રાગને છોડવાની ઈચ્છા છે પણ રાગ છૂટતો નથી. એમ રાગ ઉપર દ્રષ્ટિ રાખીને ખોટી ઉતાવળ કરે, દ્રષ્ટિ રાગ ઉપર રહે ને રાગ ને છોડવાની ઉતાવળ કરે. રાગ તો છૂટશે નહીં, રાગ છૂટશે નહીં, સારો પરિશ્રમ નકામો જશે. આ પોતાને મૂંઝવણ થશે. રાગાદી તું નથી, ગુરુ અને શાસ્ત્ર તો દિશા બતાવે કે રાગાદી તું નથી, તારી સત્તા એમાં નથી. તેથી ત્યાંથી દ્રષ્ટિ હટાવ અને ધ્રુવમાં દ્રષ્ટિ લગાવ. રાગ પર એટલી દ્રષ્ટિ રાખા કરે કે રાગની સત્તાને ભાળે, શુદ્ધ ચૈતન્ય સત્તા છે એને ભાળે, એ છતાને અણછતો કરે છે. અને રાગ જે સ્વરૂપમાં અણછતો છે એને છતો કરે છે, એમ થાય.
સ્વરૂપમાં છે ને,
સ્વરૂપમાં છે ને એને છતો કરે. એ પ્રકારે ઉતાવળ કરતા રાગ છૂટશે નહીં, ઉલટી મૂંઝવણ વધી જશે. રાગ છોડું રાગ છોડું એમ નાસ્તિક પક્ષમાં ઉભા રહી ઉભા રહીને રાગ છૂટશે નહીં અને મૂંઝવણ થશે, એમાં ઉભો રહેશે. રાગ છોડું રાગ છોડું રાગ છોડું એવા રાગમાં એ ઉભો રહે છે. વિકલ્પ કરે છે રાગ ને છોડવાનો અને પાછો ઉભો રહે છે રાગમાં. નાસ્તિક પક્ષમાં ઉભો છે, ખોટા પક્ષમાં ઉભો છે. પક્ષ છે રાગનો પણ એને જૈન પક્ષ છે, નાસ્તિનો પક્ષ છે, વ્યવહારની ના વિષયનો પક્ષ છે. આ તો કહે છે પક્ષ બદલ પહેલા નિશ્ચયની ના વિષયના પક્ષમાં જ્યાં સુધી પક્ષ પલટો નહીં થાય ત્યાં સુધી અનુભવ પક્ષાંતિગ્રાન દશા પણ નહીં થાય. એ પક્ષ તો તને દૂર લઈ જવા વાળો છે, આ પક્ષમાં આવતા નજીક પણ થશે અને પક્ષ છોડતા સાક્ષાત અનુભવ. રાગમાં ઉભો છે એટલે રાગમાં ઉભો છે એટલે નાસ્તિના પક્ષમાં ઉભો છે. નાસ્તિમાં ઉભો છે એમ ના કહ્યું, એક એક શબ્દ છે અનુભવ થી આવેલો છે. નાસ્તિમાં નથી ઉભો પણ નાસ્તિના પક્ષમાં ઉભો છે. નાસ્તિમાં ઉભું રહેવું ને એના પક્ષમાં ઉભું રહેવું, જયારે પક્ષ બદલે છે ત્યારે હજી રાગ છે એટલે નાસ્તિમાં ઉભો છે. પછી ભલે સ્વરૂપ નો રાગ છે, પૂર્ણ છું શુદ્ધ છું બુદ્ધ છું, પક્ષ એવો રાગ છે નાસ્તિ છે પણ પક્ષ નથી. પક્ષ નથી એ પક્ષાંતિ ક્રાંતિ છે.
બરોબર
આત્માના અનિષ્ટ થવાની પરંપરા મળતી નથી ને છૂટતી
નથી.
નાસ્તિના પક્ષમાં ઉભા રહીને રાગ છૂટશે નહીં અને મૂંઝવણ થશે. અને સ્વભાવના અસ્થિ પક્ષ નો યથાર્થ પુરુષાર્થ ઉપાડતા જો ચોખ્ખી લાઈન નો યથાર્થ, સ્વભાવના અસ્થિ પક્ષ નો યથાર્થ પુરુષાર્થ ઉપાડતા એક જ શબ્દમાં લાંબુ થાય એવું છે. અસ્થિ નો પક્ષ નો પુરુષાર્થ ઉપાડતા નહીં પણ અસ્થિ ના પક્ષ નો યથાર્થ પુરુષાર્થ ઉપાડતા એમ
કીધું.
શું કેટલાકે એમ જાણ્યું નાસ્તિ નો પક્ષ કરવા જેવો નથી ને અસ્થિ નો કરવા જેવો છે.
માટે આપણે ધ્રુવ 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 એકદમ લાગી જ પડો. રાજની વાત કરવી નહીં, એકલા ધ્રુવ ની વાત કરવી, અરે પર્યાય ની વાત કરવી નહીં, એકલા ધ્રુવ ની વાત કરવી. અયથાર્થપણે પક્ષ કરવાતા પણ એને પુરુષાર્થ પડશે, પછી એને પુરુષાર્થ માની લે છે. જાણ્યું છે ને કે પક્ષ રાત નો ન કરવો, નાસ્તિ ન કરવો, પક્ષ તો અસ્થિ ન કરવો, એક પક્ષ તો બદલી જ નાખવો. હા, અમે પક્ષ કર્યો, લ્યો હવે અમે આ ધ્રુવ સિવાય આત્મા સિવાય બીજી વાત કરવા માંગતા નથી. યથાર્થ પક્ષ ની વાત છે, પક્ષ નો યથાર્થ પુરુષાર્થ પાડવો, ઓળખીને એમને ઓળખ્યા વિના ઓગે ઓગે કલ્પિત નિર્ણય થી. મિત્ર એમ કે અમે નિર્ણય તો કર્યો જ છે, આત્મા શુદ્ધ છે, વિકાર છે, અપરિણામ છે, ધ્રુવ છે, જ્ઞાનમય છે, પૂર્ણ છે, ફલાણો છે, ફલાણો છે, હજાર વાત કરે. ઓગે ઓગે આત્મા નો કલ્પિત નિર્ણય કર્યો હોય અને એ કલ્પિત નિર્ણય પૂર્વક કલ્પિત પક્ષ કરે, એ અયથાર્થ પદ્ધતિ થી પણ એને રાગ છૂટી અને વિતરાગ દશા નો સમ્યક દર્શન નો અનુભવ થતો નથી.
બરોબર,
એ સ્થિતિ નહીં આવે. એટલે એમ કહે છે કે સ્વભાવના અસ્થિ પક્ષ નો યથાર્થ પુરુષાર્થ પાડતા ઓળખીને અંદર આકર્ષણ ઉભું થાય, અન્ય રુચિ પ્રગટે, રુચિ અન્વાય વિરી જોર પ્રગટે, ચૈતન્ય વિરી ની પૂર્ણ આવે ત્યારે એનો રાગ છૂટી જશે. એ દશા એવા વિના રહેશે
નહીં,
એ ક્રમે નો આવશે. રાગ છૂટશે, છૂટશે ને છૂટશે ને એ સહજ છૂટશે. છોડો 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 એવા કૃત્રિમ પ્રયાસ થી નહીં છૂટે, પણ પોતાના વિતરાગ સ્વરૂપમાં વ્યાપી વ્યાપક ભાવે ઉપયોગ પ્રસરી જતા વ્યાપી જતા એને રાગ ની ઉત્પત્તિ નહીં થાય, ત્યારે સહજ રાગ છૂટો એમ ગણવામાં આવે. શુદ્ધ નિશ્ચય નો પક્ષ તો કરવો ને, પક્ષ કરવો એટલે શું કે અનુભવ માં જતા પહેલા એવો પક્ષ આવે છે, કરવો એમ નહી પણ
આવે
આવે છે. ઓળખાણ થતા પક્ષ બંધાય જાય છે કે હું શુદ્ધ ચૈતન્ય મૂર્તિ જ છું, કોઈનું પાપ ભાવતી હું નહી, એવો વિકલ્પ સહિત નિર્ણય પહેલા આવે છે. પણ એ મૂળ પરમાર્થ વસ્તુ નથી, એવો નિર્ણય હજી આવે ત્યાં સુધી હજી અનુભવ નથી, એટલે ત્યાં પ્રત્યક્ષ અનુભવ નથી, એટલે મૂળ વસ્તુ નથી. પહેલા શુદ્ધ નિશ્ચયની નો પક્ષ આવે છે હોય છે, પણ અંદર સ્વાનુભવ થી પ્રત્યક્ષ અનુભવ થી નિર્ણય થવો જોઈએ, એ મૂળ વસ્તુ
છે.
ત્યાં સુધી ન પહોંચે તો પાછો નકામું છે. ત્યાં સુધી એને અનુભવ સુધી તો એક વાર આવી જવું
જોઈએ,
ત્યારે એને મિથ્યાત્મની ગ્રંથિ છૂટે છે. હા, જે પક્ષ છે ત્યાં સુધી તો મંદ મિથ્યાત્મ છે.
જય હો.